તારીખ 1-10-1996 શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું અમેરિકામાં પ્રવચન.
આજે આપણે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ગ્રંથમાંથી તેમના એક મહત્વના પત્ર ઉપર સ્વાધ્યાય કરીશું. પહેલા એમનો જીવન પરિચય સંક્ષેપમાં આપું છું. આજે ભારતમાં અને ભારતની બહાર, ખાસ કરીને ઇંગ્લેન્ડ અમેરિકામાં એમના નામથી ભાગ્ય જ કોઈ અપરિચિત. હજારો માણસો એમના વચનામૃત વાંચીને આ વિષય ઉપર આકર્ષાયા છે. એમની ઉપસ્થિતિમાં એમને બહુ ઓછા માણસોએ જાણ્યા કે સંપર્કમાં આવ્યા, પણ એમના વચનોનો જે પ્રચાર અને સાહિત્ય બહાર આવ્યું એમાંથી આજે હજારો માણસોને એમના પ્રત્યે આકર્ષણ થયું છે. એ વચનોમાં પણ એક ચમત્કાર છે, અથવા જૈન શાસ્ત્રની પરિભાષામાં કહીએ તો અતિશય છે. વચન અતિશય એને કહે છે. શ્રીમદ રાજચંદ્ર ના અનુયાયીઓ એમને કૃપાળુ દેવ તરીકે ખાસ પણે ઉચ્ચારે છે. એમના વચનોમાં જે કાંઈ સત્ય છે, જે કાંઈ તથ્ય છે, એક સ્વાધ્યાય કરીને, અભ્યાસ કરીને અનુભવ કરવા જેવો વિષય છે. કેમ કે એની પ્રશંસા કરવી એ થોડા સમયનો વિષય નથી. એક પુરાવો છે, હિન્દુસ્તાનને આઝાદ કરનાર ગાંધીજી અંગ્રેજોની બંધનમાંથી છોડાવનાર ગાંધીજી એમના પ્રત્યક્ષ પરિચયમાં આવેલા અને એમને પોતાની આત્મકથામાં, ઓટોબાયોગ્રાફીમાં એમના વિશે લખ્યું છે કે જીવનમાં જ્યારે જ્યારે હું મૂંઝાણો ત્યારે ત્યારે મેં એમને સલાહ લીધી છે. આ ગ્રંથમાં ગાંધીજીને, ગાંધીજીએ જે પત્ર વ્યવહાર કરેલો એના ઉત્તર એમણે જે આપેલા એ પણ છપાયેલા છે. ગાંધીજી જ્યારે ડર્બનમાં હતા, દક્ષિણ આફ્રિકામાં, ત્યારે મૂંઝાયેલા થોડા અને એક પત્રની અંદર 35-40 પ્રશ્નો પૂછ્યા છે. એમાં આત્મા ઉપર, કર્મ ઉપર અને જગતના ચાલતા સંપ્રદાયો ઉપર એમણે ઘણા પ્રશ્નો પૂછ્યા છે. અહિંસા ઉપર પણ પત્રની પ્રશ્નો પૂછ્યા છે. બહુ સુંદર, સંક્ષેપમાં પણ ટુ ધી પોઈન્ટ બહુ સારા ઉત્તરો એમણે આપ્યા છે. ગાંધીજી ઉપરના પત્રો જોતા એમ લાગે કે જો કદાચ એમણે શ્રીમદજીની સલાહ ન લીધી હોત તો એમણે ક્રિશ્ચિયન ધર્મ કદાચ અંગીકાર કરી લીધો હતો. ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરવામાં એ થોડાક આકર્ષાયેલા અને એ અર્થમાં થોડો એમને મંથન ચાલ્યો, પત્ર વ્યવહાર કર્યો શ્રીમદજી સાથે અને બચી ગયા. તેમાંનું તાત્પર્ય એટલું છે કે ગાંધીજી જેવા કે મહાત્મા કહેવાય હિન્દુસ્તાનમાં એવી વ્યક્તિ જે પણ મુંજાચાર્યને સલાહ લે એ વ્યક્તિનું સ્તર કેટલું ઊંચું હશે એ સહેજે વિચારી શકાય એવી વાત છે. જૈન ધર્મ છે એ ઘણો વિશાળ પણ છે અને ઘણો ઊંડો પણ છે. એની વિશાળતા અને ઊંડાણ કેટલી છે એની ઝાંખી શ્રીમદ્જીના વચનામૃત ઉપરથી ઘણા અંશે થઈ શકે છે. એમ કહી શકાય કે એમના વચનોએ મારા જેવા અનેક માણસોની જિંદગી બદલી નાખી છે. વૈષ્ણવ સંપ્રદાયમાંથી જૈન સંપ્રદાયમાં આવવાનું કારણ એમના વચનો છે અને એવા ઘણા જે એમના અનુયાયીઓ છે કે જે કુલ ધર્મે અન્ય સંપ્રદાયમાં હોવા છતાં પણ આજે એમના અનુયાયી છે અને જૈન ધર્મને સારી રીતે આચરણમાં લાવવાનો પ્રયત્ન કરે છે. દરેક ધર્મમાં કાળક્રમે કેટલીક વિકૃતિઓ આવે છે અને અત્યારના ભૌતિકવાદના જમાનામાં એવી વિકૃતિઓ આવવી એ બહુ સ્વાભાવિક છે, અસ્વાભાવિક નથી. એમના વચનો વાંચતા એમ જરૂર લાગે કે ચાલતા જૈન સંપ્રદાયમાં અને મૂળ જૈન ધર્મમાં અંતર છે અને એ વિકૃતિઓને આપણે સમજવી જોઈએ. તીર્થંકરો અને આપણા પૌરાણિક આચાર્યોએ જે મૂળ ધર્મ પ્રકાશો છે એ વિષય ઉપર શ્રીમદજી જેવા મહાત્માઓએ ઘણો પ્રકાશ પાડ્યો છે અને તેથી આજે પણ એમણે બોધેલું તત્વ, એમણે ઉપદેશેલું તત્વ જેવો સમજે છે એ સંપ્રદાયથી થોડી માત્રામાં જુદા પડે છે. એનું કારણ એ છે કે એમણે મૂળ તત્વ ગવેષણ શોધ્યું અને એના ઉપર ઘણો પ્રકાશ પડ્યો. આયુષ્ય બહુ ઓછું લઈને આવેલા 33 વર્ષ ને 5.5 મહિના છતાં પણ એમના 70મા વર્ષ થી 33મા વર્ષ સુધીના જે લખાણો છે એ લખાણો એકત્રિત કરવામાં આવતા આટલું વોલ્યુમ એ ગ્રંથનો થયો છે. આમ તો મોટાભાગના પત્રો છે 950 પત્રો છે, પણ એ પત્રોમાં જિનાગમમાં જે તત્વ ભરેલું છે, જે સિદ્ધાંતો ભરેલા છે અને જૈન દર્શન શું છે, જિનેશ્વરનો માર્ગ શું છે, એના ઉપર એમણે જે પ્રકાશ પાડ્યો છે એ પત્ર કરતા શાસ્ત્રોનું કામ કરી જાય એવું એમનું સાદી ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં નિરૂપણ છે. એક વર્ષમાં એમને 7-7 ગુજરાતીનો અભ્યાસ પૂરો કરેલો. પહેલા જ વર્ષે એમને નિશાળે જ્યારે બેસાડવામાં આવ્યા, પહેલા 5-6 વર્ષ આસપાસ છોકરાને નિશાળે મોકલતા, એક જ વર્ષમાં એમણે 7-7 વર્ષનો અભ્યાસ કરીને પરીક્ષાઓ આપી દીધી. બાળપણથી શીઘ્ર કવિ હોવાથી નિશાળમાં જે બાળપણમાં કવિતાઓ રચતા અને એ કવિતાઓ એમના માસ્તરો ન સમજી શકે ત્યારે માસ્ટર ખૂબ એમ કહે કે રાજન તું તારી વાત હવે સમજાવ કે તું આ કવિતામાં શું કહેવા માંગે છે. પૂર્વભાવથી સૌક્ષમ અને ધર્મને તેથી મૂડી લઈને આવેલા એટલે એમનું જીવન બાળપણથી જ ચમત્કારિક હતું. અને એમના જમાનામાં જે લોકો એમની નજીક ન આવ્યા, દૂર રહ્યા, એવા લોકો પણ એમને એક ચમત્કારિક પુરુષ તરીકે ઓળખતા થયેલા. એનું દ્રષ્ટાંત આપો, અમારું મૂળ વતન રાણપુર છે અને રાણપુર પાસે હરમતાળા કરીને ગામ છે અને હડમતિયા પણ કહે છે, હડમતિયાથી પત્ર લખેલા છે એમને. એ રાણપુરથી બે ગાંવ દૂર છે, એટલે 4 માઇલ દૂર છે, 6 કિલોમીટર થાય. ત્યાં જવું હોય તો રાણપુર સ્ટેશને રેલવે ઉતરવું પડે અને ત્યાંથી ગાડા રસ્તે છે ઘોડાગાડીમાં હરમતાળા જવાય. રામપુર તો આવવું જ પડે. મેં જયારે પત્રો વાંચ્યા ત્યારે મારા દાદાજી ગ્રાન્ડફાધર જેને કહીએ આપણે, એમની ઉંમર લગભગ 70 વર્ષ એ વટાવી ગયેલા, એટલે મને એમ લાગ્યું કે એમની હયાતીમાં આવેલા હોવા જોઈએ. કેમ કે આજે એમને ધ્યાન થયા પણ 38 વર્ષ થઈ ગયા. આ વાત હું કરું છું લગભગ 40 વર્ષ પહેલા. મેં 40 વર્ષ પહેલા મેં પૂછેલું, 40 વર્ષ પહેલા એમને 70 વર્ષની વધારે ઉંમર હતી, 75 આસપાસની. 115 વર્ષ પહેલાની વાત લઈએ તો એમની હયાતી બંનેનું સમકાળ છે. એટલે પૂછેલું કે રાણપુર થઈને હળમતાળા ગયા હોય તો પછી તમને ખબર હોવી જોઈએ, કેમ કે ગામ નાનું, નાના ગામમાં તો કોઈ એક અસાધારણ વાત હોય તો તરત ફેલાઈ જાય. તો કહા કે રાયચંદભાઈ નામના કોઈ ચમત્કારી પુરુષ ગામમાં આવ્યા છે એવું બોલાતું હતું ખરું, કે ચર્ચા થતી હતી, બીજી કાંઈ મને ખબર નથી. કહેવાનો મતલબ એ છે કે દૂર જે એમના સમીપમાં ન આવ્યા ને દૂર રહ્યા એવા લોકો પણ ચમત્કારી પુરુષ તરીકે તો એમને ઓળખતા, અને ખરેખર ચમત્કારી પુરુષ હતા. પણ એનો પુરાવો એ છે કે એમણે સતાવધાનની સ્મૃતિની અસાધારણ પ્રાપ્તિ હતી. 1 વર્ષમાં જેમ 7 ચોંપડી ભણી ગયા એમ 16-17 વર્ષની ઉંમર પછી એ સતાવધાન અવધાનો કરતા, અવધાનોના પ્રયોગ કરતા, એમાં 52 અવધાનનો જે પ્રયોગ કરેલો એ મુંબઈના મ્યુનિસિપાલિટીના મેયર અને બીજા અંગ્રેજ ઓફિસરોની ઉપસ્થિતિમાં કરેલો. અને તે વખતે મુંબઈ સમાચાર અને બીજા અંગ્રેજી પેપરોમાં તે વિષય સારી રીતે જાહેરાતમાં આવેલો. એ પેપરો પણ આજે સાચવેલા છે, એમના જન્મસ્થળે અને બીજે હું કોપીઓ આજે રાખેલી છે. અને એ રીતે એમની પ્રસિદ્ધિ જ્યારે થઈ નાની ઉંમરમાં, ત્યારે ઘણા લોકોએ જુદી જુદી રીતે એમને ઓફર કરી, કોઈ પરદેશ મોકલવાની, કોઈ બનારસ ભણવા જવાની, એમને કોઈ ઓફર નહીં સ્વીકારી દે. ઉલટાનું એમણે પોતાનું આધ્યાત્મિક જીવનમાં વિકાસ કરવાની ભાવનાથી પ્રસિદ્ધિને ઠોકર મારીને ઉદ્દીપ્તપણે રહેવા લાગ્યા. 52 અવધાન કર્યા પછી 7 અવધાન એમણે કરેલા. 7 અવધાન કર્યા ત્યારે એમને એમ કહ્યું કે 10 અવધાન કરવા હોય તો પણ મારામાં એ શક્તિ છે, પણ એ બાબતમાં મારી ઈચ્છા નથી. અવધાન એટલે શું? એક સાથે 100 ચીજો 100 માણસો કામ કરતા હોય એ બધાનું એક સાથે ધ્યાન રાખી દે અને બધા એને પછી વારા પ્રત્યે જવાબ આપી દે, તમે આમ કરતા હતા, તમે આમ કરતા હતા, તમે આમ કરતા હતા, તમે આમ કરતા હતા. અને એવા અવધાનની અંદર પરદેશી ભાષામાં કોઈ પ્રશ્નો પૂછેલા એના પણ જવાબ આપેલા, એ ચમત્કારી વિષય ગણાય. 20 વર્ષની ઉંમરે મેં વ્યાપારમાં જોડાના મુંબઈની અંદર, અને 10 થી 12 10-11 વર્ષ સુધી એમણે 11 વર્ષ સુધી વ્યવસાયની અંદર બહુ મોટી પ્રગતિ કરી. એ જમાનામાં પણ એ પરદેશ સાથે બિઝનેસ કરતા હતા અને એ બિઝનેસ કરતા કરતા એમણે પોતાના આત્માનો સાક્ષાત્કાર કરીને પોતાનું આધ્યાત્મિક જીવન પણ ઘણું વિકસાવેલું એમના પત્રો ઉપરથી સમજાય છે. એ રીતે એમનો જીવન પરિચય છે. એમના પત્રોમાં એમણે એક બહુ મહત્વની વાત કરી છે, એ વાત ઉપર આપણે સ્વાધ્યાય કરશું. આજે એમનો પત્રનો આંક છે 195 નંબરનો. 195 પત્રની અંદર આત્માના કલ્યાણ માર્ગે એટલે મોક્ષના માર્ગે જેને ચડવું હોય, માર્ગ એટલે ઉપાય, મોક્ષનો ઉપાય જેને કરવો હોય એને એક માર્ગદર્શન બહુ સુંદર આપ્યું છે માર્ગમાં પ્રવેશ કરવા માટે. વિષય ઉપર આવતા પહેલા બીજી એકાદ વાત કરી દઉં. જૈન ધર્મ છે એ જન્મ મરણથી મુક્ત થવા માટે છે. જૈન ધર્મની બાબતમાં ઘણી ભ્રાંતિ ચાલે છે. કોઈ એમ કહે છે કે ભગવાન મહાવીરે અહિંસાનો ઉપદેશ આપ્યો, કોઈ એમ કહે છે ભગવાન મહાવીરે કર્મનીતિ સમજાવી, એમ જુદી જુદી રીતે ભગવાન મહાવીરને એમને ઉપદેશેલો ધર્મ નહીં સમજવાથી અનેક પ્રકારે લોકો ચર્ચા કરે છે કે માન્યતા રાખે છે. પણ ખરેખર વિચાર કરીએ તો ભગવાન મહાવીરે સંસારમાં ભટકતા, જન્મ મરણ કરતા, પરિભ્રમણ કરતા એવા જીવને એ પરિભ્રમણમાંથી છૂટવા માટે શું ઉપાય કરવો જોઈએ એવો ઉપાય એટલે માર્ગ દેખાડે છે, મુક્તિનો માર્ગ. એમણે જે ઉપદેશ સમોસરણમાં આપ્યો એના ઉપરથી ગૌતમ સ્વામી જે એમના ગંધર્વ હતા, મુખ્ય 11 ગંધર્વોમાં એ મુખ્ય ગંધર્વ હતા, અજ્યારે સગાભાઈ હતા, બ્રાહ્મણ હતા, અને એમણે 12મીની રચના કરી અને એમની એ 12મીની રચના ઉપરથી પરંપરાએ પહેલા તો મુખપાઠે યાદદાસ મુનિઓની ઘણી હતી એટલે એ જ્ઞાન સ્મરણ શક્તિમાં યાદદાસમાં મુનિઓ રાખતા અને શિષ્યોને અને શ્રાવકોને સમજાવતા. પણ કાળક્રમે શક્તિ ઘટતી હતી માણસોને. અત્યારે તો એમ કહેવાય છે કે અહીંયા કેલ્ક્યુલેટરનો એવો જમાનો આવ્યો છે કે 8, 9, 72 તમે કહો તો આશ્ચર્ય થાય. એ તમે કેવી રીતે ગણ્યું? અમારે તો 8 × 9 કરીએ ને પછી રિઝલ્ટ સામે દેખાય ત્યારે જે બરાબર છે. પણ આપણે ત્યાં તો ગણિતનો વિષય ઘણો ચાલેલો હિન્દુસ્તાનમાં. જેમ જેમ માણસ બુદ્ધિશક્તિનો પ્રયોગ કરે છે એમ બુદ્ધિ ખીલતી જાય છે કોઈ પણ વિષય હોય. અને જેટલી બુદ્ધિશક્તિ નો વપરાશ ઓછો થાય તેમ એ જ્ઞાન પણ કટાતું જાય છે, એ બધાનો સામાન્ય અનુભવ છે. મૂળ વાત એ છે કે આપણી જે સમસ્યાઓ છે, જીવનની જે સમસ્યાઓ છે એમાં અનેક નાની મોટી વાત છે. પણ સૌથી મોટી વાત મરણની છે અને એ છે સૌથી મોટી વાત, અનંતવાર જન્મ મરણ કરવા પડે એની છે. જગતના લોકો ધર્મ પાળે છે પોતપોતાના સંપ્રદાય અનુસાર, કેમ કે મનુષ્ય જન્મ લે છે ત્યારે કોઈ ને કોઈ સંપ્રદાયમાં જ જન્મ લે છે, અને એ સંપ્રદાયમાં જે કાંઈ ચાલતું હોય તેને એમ કહેવાય કે આગે છે ચલી આતી હોય, એ પ્રમાણે બધા કરતા હોય છે. વ્યાપારમાં, ભણતરમાં, એ જીવનની અંદર જે જે પ્રવૃત્તિ છે ત્યાં તો ઘણી કાળજીથી આપણે કામ કરવું પડે છે અને કરતા હોઈએ છીએ, કેમ કે આપણા લાભ નુકસાનનો ત્યાં પ્રોબ્લેમ છે. પણ એ ધર્મના ક્ષેત્રના વિષયમાં અંધશ્રદ્ધાથી પ્રાય 99.9% માણસોની પ્રવૃત્તિ જોવામાં આવે છે. એક આપણા જીવનની મોટી ટ્રેજેડી છે, કરુણતા છે. એનો અર્થ એ છે કે જેટલી આપણે આપણા વ્યવહારિક જીવનની અંદર સાવધાનીને કાળજી રાખીએ છીએ એટલી કિંમત આપણને ધર્મની નથી. હોય તો એવું ન કરીએ આપણે. બીજું કે જન્મમરણની બાબતમાં બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસો પણ એમ સ્વીકારી લે છે કે આપણા હાથની વાત નથી, તો ભગવાનના હાથની વાત છે, ઈશ્વરના હાથની વાત છે, અથવા કુદરતના હાથની વાત છે. માટે એ સંબંધી જે પણ દુઃખ ઊભું થાય છે, જન્મતી વખતે પણ ઘણું દુઃખ છે માણસને, અને મરતી વખતે પણ ઘણું દુઃખ છે. પ્રાણ છૂટે ત્યારે વેદનાનો પાર નથી રહેતો, પણ કોઈ કહી શકતું નથી એટલે એની ખબર પડતી નથી આપણને. પણ એ પ્રસંગથી જ આપણે ડરીએ છીએ, એ પ્રસંગ આવતા પહેલા એનો ડર લાગે છે, તો પ્રસંગના અનુભવમાં કેટલું દુઃખ થતું હશે એ વિચારવા જેવું છે. પણ બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસો એ વિષયની અંદર એમ વિચારી લે છે કે આપણા હાથની વાત નથી, માટે એ બાબતમાં કાંઈ પ્રયત્ન કરવો ન કામ હશે. એટલે કેવો મિસકોન્સેપ્ટ હોય છે એ વિષયનો, તે બાબતમાં આપણે કાંઈ કરી શકીએ જ નહીં. તેથી અત્યારે જે કાંઈ આપણી મુશ્કેલીઓ હોય એના પર પૂરું ધ્યાન દઈએ અને આપણે સરખી રીતે સુખીથી જીવીએ એવી પ્રવૃત્તિ કરીએ અને એવો પુરુષાર્થ કરીએ, પ્રયાસ કરીએ. પણ એ કોન્સેપ્ટ બરાબર નથી. જે જે કારણથી જીવને જન્મ મરણ થાય છે, દેહ ધારણ કરવો પડે છે, ધારણ કરેલો દેહ છોડવો પડે છે, તે કારણોમાં ઊંડા ઉતરવું જોઈએ. અને એ કારણોનો નાશ કરવામાં આવે તો જન્મ મરણ ન થાય એમ જરૂર વિચારી શકાય. જૈન ધર્મ છે એ કોઈ ઓર્થોડોક્સી નથી, કોઈ રૂઢિ રિવાજ નથી, પણ એક વિજ્ઞાન છે, સાયન્સ છે, એક્ચ્યુઅલી સાયન્સ છે. એમ જૈન ગ્રંથો વાંચ્યા પછી દાવા સાથે કહી શકાય એમ છે. એક મહત્વની વાત તો એ છે, આપણે વિજ્ઞાનના જમાનામાં વ્યવહારિક જીવન જીવીએ છીએ અને અનેક વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરીએ છીએ, તેથી એ વાત તો સમજાવવાની જરૂર નથી કે વિજ્ઞાન એક વિશ્વાસ કરવા જેવો વિષય છે, કેમ કે એના વિશ્વાસે તો આપણું વ્યવહારિક જીવન ચાલે છે. જૈન ધર્મના વિજ્ઞાનમાં અને ભૌતિક વિજ્ઞાનમાં અંતર એટલું છે કે ભૌતિક વિજ્ઞાન માત્ર પરમાણુનું કેટલુંક વિજ્ઞાન છે, અપૂર્ણ વિજ્ઞાન છે, સંપૂર્ણ વિજ્ઞાન નથી, કેમ કે હજી રિસર્ચ ચાલુ છે વૈજ્ઞાનિકોની. જ્યારે જૈન ધર્મ છે એ પરમાણુના વિજ્ઞાન ઉપરાંત જીવના ગુણધર્મો અને જીવને થતા સુખ દુઃખના વિષય ઉપર વૈજ્ઞાનિક રીતે પ્રકાશ પાડે છે. સામાન્ય જનસમાજનો ખ્યાલ એવો છે કે ધર્મ કરીએ તો પુણ્ય કમાઈએ, ધર્મ કરીએ તો પુણ્ય કમાઈએ, આથી વધારે આ વિષયમાં કોઈ જાહેર અભિપ્રાય નથી. પણ જૈન ધર્મ છે એ પુણ્ય કમાવા માટે નથી. જૈન ધર્મ સિવાયના ધર્મો ભલે પુણ્ય કમાવા માટે હોય શકે, જૈન ધર્મ માત્ર પુણ્ય કમાવા માટે નથી. પણ જૈન ધર્મ પુણ્યથી આગળ જઈને જન્મ મરણનો નાશ કરવા માટે છે અથવા મુક્તિ પામવા માટે છે એમ આપણા શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે. આપણા જ્ઞાનીઓ પણ પોકારી પોકારીને કહી ગયા, તીર્થંકરોએ પણ પોકારીને એ વાત સમોસરણમાં કરી છે. એટલે જૈન ધર્મ એ રીતે વિશ્વના બીજા ધર્મોથી ઘણો સુપિરિયર છે. થોડો ઘણો નહીં પણ બહુ લાંબા અંતર, બહુ મોટું અંતર છે એટલે એની સુપિરિયરિટી છે. એ વિષય ઉપર શ્રીમદજીએ જે પત્ર લેખો છે એમાં આપણે એમના શબ્દોમાં સ્વાધ્યાય કરીએ. માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે. માર્ગ એટલે મોક્ષનો માર્ગ, જન્મ મરણથી મુક્ત થવાનો માર્ગ. જન્મ મરણ છે એક રિઝલ્ટેડ પોઝિશન છે. જેને કર્મફળ આપણે કહીએ છીએ સમજવા માટે એક કર્મ કહીએ છીએ. આપણું આયુષ્ય હોય એટલું જીવીએ. કર્મને આપણે એટલા માટે માનવું જોઈએ, સ્વીકારવું જોઈએ પ્રારબ્ધને, કે એક જ મા બાપને ત્યાં બે જોડિયા બાળકો જન્મે તો પણ એક રંગે કાળો હોય ને એક રંગે ધોળો હોય, એક શાંત હોય અને એક ચીડિયા સ્વભાવવાળો હોય, ક્રોધી હોય, એક બુદ્ધિમાં ડલ હોય એક બુદ્ધિમાં બહુ શાર્પ હોય, અથવા બાપ સુપ્રીમ કોર્ટનો જજ હોય અને છોકરો પાગલ થાય, ગાંડો થાય, અથવા બાપ પાગલ હોય અને છોકરો સુપ્રીમ કોર્ટનો જજ થાય. આ તો બધું પ્રત્યક્ષ દેખાય છે. એટલે પ્રારબ્ધને અથવા કર્મને આપણે ભલે બહુ ઊંડું ન સમજીએ તો પણ સ્વીકારવું જરૂરી છે. અને એ પણ એક જૈન ધર્મના વિજ્ઞાનનો એક વિભાગ છે. જૈન ધર્મની જે વાતો છે એમાં ત્રણ પાસા મુખ્ય છે, ત્રણ એના મોટા ડિવિઝન મુખ્ય છે. એક આ કર્મની થિયરી જેને પ્રારબ્ધ આપણે કહીએ છીએ કે જીવ કેવા કેવા ભાવ કરે, ભાવને પરિણામ પણ કહે છે, કેવા કેવા પરિણામ કરે તો એના કેવા કેવા કર્મ બંધાય, એને કર્મના સિદ્ધાંતો કહે છે. અને એનું આખું ગણિત છે એટલે આખો મેથેમેટિક્સનો વિષય છે. પણ આપણું જે લૌકિક મેથેમેટિક્સ છે એ મર્યાદિત છે. જૈન ધર્મનું મેથેમેટિક્સ છે એ ગણિતથી બહાર જઈને બિયોન્ડ મેથેમેટિક્સ પણ કેટલીક વાતો કરે છે. આપણા જૈન શાસ્ત્રો જર્મન વૈજ્ઞાનિકો બહુ લઈ ગયા છે અને હજી પણ રોજ લઈ જાય છે હિન્દુસ્તાનમાં આવીને, અને એના ઉપર રિસર્ચ કરે છે. મોટાભાગની રિસર્ચ જર્મનીમાં થઈ છે એટમ બોમ્બથી માંડીને, એટલો ત્યાર પછી જાગ્યો એટમ બોમ્બ થયા પછી. એ લોકો જયારે હિન્દુસ્તાનમાં આવીને પહેલા વહેલા દિગંબર સાહિત્યમાં રહેલા સત્ખંડાગમના શાસ્ત્રો વાંચ્યા, એ લોકો એટલા તૈયાર થયા છે, માધ્યની સંસ્કૃતિ એ લોકો જાણે છે. આજે સંસ્કૃતની પીએચડીની ડિગ્રી જર્મનીમાંથી મળે છે, બીજી કોઈ જગ્યાએથી મળતી નથી. એટલા બધા એ લોકો તૈયાર થયા કે આપણી ગરજ ન પડે એને શાસ્ત્ર ઉકેલવા માટે. એ લોકોએ જયારે સત્ખંડાગમના શાસ્ત્રો વાંચ્યા અને એના ઉપર જે ધવળની ટીકાઓ છે, 31 વોલ્યુમ છે. કેટલા આવડા મોટા 31 વોલ્યુમ છે એક જ આચાર્યના લખેલા, વીરસેન સ્વામીના. ત્યારે એમણે જોયું કે ગણેશની અંદર આ લખનારા બુદ્ધિશાળી નથી, ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ છે. કોઈ બુદ્ધિશાળી ન કહેવાય, એને જેના દાદાઓ છે એમ કહેવું જોઈએ. એટલે એમણે ગણેશની વાતો જોઈ. મેં એક બે શાસ્ત્રો જોયા છે 31 માંથી. વેપાર કરતા કરતા એટલો સમય મળવો મુશ્કેલ છે, એ બધું જૈન સાહિત્ય વાંચી શકીએ. પણ ત્રણ પાના વાંચો તો ચોથા પાનું વાંચતી વખતે ત્રણ પાના પહેલા શું લખ્યું છે ભૂલી જઈએ, એટલો ગણિતનો વિષય છે. હજારો વાતો લખે છે. દક્ષિણાજી વિષ્ણુ સ્વામી છે, એ દિગંબર આચાર્ય હતા. અને એ જમાનામાં એમ કહેવાતું કે જૈનની અંદર સર્વજ્ઞ એક સેકન્ડના ઓછા ભાગમાં એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવા સર્વજ્ઞ થાય છે. એનો પુરાવો જોતો હોય તો વીરસેન સ્વામીને મળો, એટલો એમનો જ્ઞાનનો ઉઘાડ, જ્ઞાનનો દરિયો એમની પાસે ખુલ્લો હતો. એ કહેવાતું હતું કળિકાળ સર્વજ્ઞ. એવા હજારો વાતો એમણે ગ્રંથારૂઢ કરી છે. એ મોટો ગણિતનો બહુ મોટો વિશાળ વિષય છે જૈન ધર્મના સાહિત્યમાં. લોજિકનો એટલે ન્યાયનો પણ બહુ મોટો વિશાળ દરિયો પૈડો થયો છે. ન્યાય શું કહેવાય? અત્યારે જે આપણા કોર્ટની અંદર ન્યાય તોડવામાં આવે છે એ તો જાડી બુદ્ધિનો વિષય લાગે, એટલું ઝીણું કાયદો છે જૈનાચાર્ય. એક વાત કરતા ભૂલી ગયો કે સત્ખંડ ગામના શાસ્ત્રો જયારે એમણે જોયેલા ત્યારે ચર્ચા કરેલી કે આ લોકો આ શાસ્ત્રો ક્યાં બેસીને લખ્યા છે. એમણે લોકો સગવડ આપતા હતા કે નહોતા આપતા, તો કે આ તો દિગંબર મુનિ હતા, વસ્ત્રો નહોતા ચડતા ને જંગલમાં રહેતા હતા. એટલું જ નહીં, જીવન જરૂરિયાત જેને એમ્યુનિટીઝ ઓફ લાઈફ કહે છે આપણે, એ કોઈની એ સ્વીકારતા નહીં. ઉદ્દેશિત આહાર ન લઈએ, એમના નિમિત્તે બનાવેલો આહાર પાણી એમને ખપે નહીં, કપડાં પહેરે નહીં, ઘરમાં જઈએ નહીં, જંગલમાં જઈએ. ત્યારે એ લોકો આશ્ચર્યમાં ડૂબી ગયા કે અમારે તો અમારા સાયન્ટિસ્ટોને અત્યારે લેબોરેટરીની અંદર બધી જ સગવડો, એરકન્ડિશનથી માંડીને ગાડીથી માંડીને ખાવા પીવાની બધી, એના કુટુંબની બધી સગવડો હાચવા પછી અમને એ શોધખોળની અંદર એમનું શક્તિ ખર્ચી શકે છે. એમને ઉપાધિમાં રાખે તો એ બિચારા ક્યાંથી કામ કરે? એમને ફૂલ સગવડ, એને લગ્ન અવસ્થામાં રહીને આહાર પાણીની ને મકાનની કપડાંની વ્યવસ્થા વગર લોકો પાસે આવું જ્ઞાન હતું નવાય લાગે. એ મુનિઓએ ન્યાયનો વિષય પણ બહુ સૂક્ષ્મ રીતે શાસ્ત્રોની અંદર મૂકેલો છે. એ પણ બહુ મોટો વિભાગ છે. અને ત્રીજો વિભાગ છે સાયન્સનો, વિજ્ઞાનનો. વિજ્ઞાન, ગણિત અને લોજિક. સાયન્સ, લોજિક અને મેથેમેટિક્સ, એની બરાબરી વિશ્વમાં કોઈ ન કરી શકે એવા શાસ્ત્રો આપણા ઘરમાં આજે મોજૂદ છે. હિન્દુસ્તાનમાં તો છે. એને દ્રવ્યાનુયોગ કહે છે, જેને વિજ્ઞાન કહીએ છીએ એને. અને અન્ય ધર્મના ઉપદેશમાં અને જૈન ધર્મના ઉપદેશમાં જે મોટો ફરક છે આ જગ્યાએ છે કે ઉપદેશની વાત તો બધા જ ધર્મો કરે છે, તેની જેટલી બુદ્ધિ ચાલી શકે. ઉપદેશની વાત કોઈ ખરાબ ઉપદેશ આપતા નથી, પણ એ ઉપદેશમાં સ્થિર થવું, એ ઉપદેશમાં ટકવું, અને એ ટકવા માટે કોનો આધાર જોઈએ એ વાત જૈન ધર્મ કરે છે. ટૂંકામાં જૈન ધર્મનો ઉપદેશ વિજ્ઞાન આધારિત છે, અદ્ધરથી નથી. તમે ક્રોધ ન કરો એવો ઉપદેશ, એક સામાન્ય દ્રષ્ટાંત લઈએ આપણે, તો ભાઈ કોઈ પણ માણસ ક્રોધ કરે ત્યારે બેલેન્સ નથી રહેતો બુદ્ધિમાં, અને બેલેન્સ ગુમાવે છે માણસ, અને એ અવસ્થામાં કોઈ નિર્ણય જે ડિસિશન લે તો એ બેલેન્સિંગ નથી હોતો, એમાં નુકસાન થાય અથવા યોગ્ય નિર્ણય નથી લઈ શકાતો. માટે ક્રોધ ન કરવો જોઈએ, અને ક્રોધ કરવાથી શરીરની ફિઝિકલ પોઝિશન બગડે છે, હાર્ટથી માંડીને બધા જ ટીસ્યુ એ બળી જાય છે કે ખરાબ થાય છે, સેલ્સ ખરાબ થાય છે બોડીના, એ વિષય આપણે જાણતા છીએ કે ક્રોધ ન કરવો એવો ઉપદેશ તો બધા ધર્મોમાં છે. પણ ક્રોધ ન કરવા માટે શાંત રહેવું જોઈએ, અને શાંત રહેવાય તો ક્રોધ ન થાય. એ શાંત રહેવા માટે આધાર શું છે વિજ્ઞાનનો? ન રહેવું જોઈએ તો જાણે, પણ કેમ ન રહેવાય, કેમ રહેવાય ને કેમ ન રહેવાય, એનું વિજ્ઞાન શું છે, એનું સાયન્સ શું છે, કોના આધારે એમ થઈ શકે છે? ખેંચીતાને ન કરવું પડે, સહજ શાંતિ રહે, એ વિષય જૈન ધર્મમાં વૈજ્ઞાનિક આધારે ઉપદેશેલો છે. એવો હજારો ગમે જે ઉપદેશ છે, કેમ કે દોષના પ્રકાર અનંત છે, અનંત પ્રકારના દૂષિત ભાવો જીવ કરે છે, અને એનો નાશ કરવા માટે એનું વિજ્ઞાન સમજવું જોઈએ, અને વૈજ્ઞાનિક રીતે જો પ્રયત્ન કરવામાં આવે તો એની સિદ્ધિ પણ અસાધારણ છે. એટલે કે દોષનો નાશ થતા દોષના ફળનો નાશ થાય છે, દોષમાંથી દુઃખ ઉપજે છે, અને દોષમાંથી જન્મ મરણનું ફળ આવે છે, એ બધાનો નાશ થઈ જાય, દુઃખનો પણ નાશ થાય અને જન્મ મરણનો પણ નાશ થાય. એટલે મુક્ત થવામાં ત્રણ વાત છે, જન્મ મરણથી મુક્ત થવું, જન્મ મરણના કારણરૂપ દોષથી મુક્ત થવું, અને દોષના ફળરૂપ દુઃખથી મુક્ત થવું. આ ત્રણેથી છૂટવું હોય તો એને માટે જૈન ધર્મની અંદર જે જે સાધન અને જે જે વાતો કરી છે એની કોઈ કિંમત થઈ શકે એવું નથી. કઈ કર્મમાં એની કિંમત કરવી એ વિચારવા જેવો વિષય છે. There is no terminology. કેમ કે એક માણસ એક મૃત્યુથી બચવું હોય તો માણસ ગમે તે આપવા તૈયાર થાય, ભાઈ તમે મને બચાવી લે, તમે મરું જ નહીં, તો એના જેવી કોઈ મોટી વાત નહીં. આ તો અનંત જન્મ મરણથી બચાવે છે, એની શું કિંમત થાય? દોષ થવાનો નિદાન પણ એ કરે છે, કેમ કે એ જીવના પરિણામનો એક રોગ છે, અને એનો ઉપાય એનો ઈલાજ પણ બતાવે છે. એવી બધી બહુ સોલિડ અને વ્યવસ્થિત વાતો આપણા શાસ્ત્રોમાં પડી છે. જો કે વર્તમાન પરિસ્થિતિમાં આપણી પાસે સમય નથી, ટાઈમ નથી, આપણે કહી શકીએ, અને ખાસ કરીને અહીંયા તો કહી શકીએ, અહીંયા એવી પરિસ્થિતિ જોવામાં આવે છે કે લોકોની પાસે સમય નથી. ખોટી વાત છે, સમય છે, જ્યાં જરૂરિયાત છે ત્યાં ખર્ચો કરવાનો સમય છે આપણી પાસે. સમય ખર્ચીએ જ છીએ આપણે, પણ આપણી જ્યાં જરૂરિયાત હોય ત્યાં, પૈસા કમાવાની આપણે જરૂર છે ત્યાંની પાછળ સમય ખર્ચીએ છીએ. અને પૈસા કમાયા પછી પણ સુખ શાંતિ ન મળે અને જો સુખ શાંતિની ભૂખ ત્યાગે તો એની પાછળ સમય થતા સામાન્ય કોન્સેપ્ટ એવો છે કે પૈસા કમાવાથી સુખી થઈએ છીએ આપણે, પણ એ વાત સાબિત થઈ ચૂકી છે. ખાસ કરીને અહીંયા તો સાબિત થઈ ચૂકી છે કે પૈસા કમાવા પછી પણ સુખ નથી, શાંતિ નથી જીવને. કેમ કે જીવને અશાંતિ થાય છે દોષથી થાય છે, દોષનું ફળ દુઃખ છે. દોષ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે અને નિર્દોષતા અને સુખ એ પણ એક સિક્કાની બે બાજુ છે. એટલે દોષ કરવા હોય ને સુખી થવું હોય શાંતિ મેળવવી હોય તો બે વાત તો બનવાની નથી. એક બાજુવાળો સિક્કો કોઈને મળતો નથી. એટલે એનું વિજ્ઞાન પણ છે કે જે આ માટે દોષ કરે છે, દોષ કરવાની ભૂલ કરે છે અને ભૂલ કેમ મટાડવી, કેમ ટાળવી. અને એ રીતે જો આપણે વિચારીએ કે જગતના તમામ મનુષ્યોનો આ એક મોટો પ્રોબ્લેમ છે કે માનવીને શાંતિ ક્યાં મળે, સુખ કેવી રીતે થાય. એ પ્રોબ્લેમ તો વ્યક્તિગત રીતે દરેકનો પોતાનો પણ છે અને એ પ્રોબ્લેમ જો વૈજ્ઞાનિક રીતે સોલ્વ થતો હોય તો અમારો ઇન્ટરેસ્ટ લેવો જોઈએ, એમાં રસ લેવો જોઈએ અને રસ લેવા માટે થોડો સમય પણ ફાળવવો જોઈએ. આપણે વ્યવહારિક જીવન જીવવા માટે 8 કલાકની ડ્યુટી આપીએ છીએ, 6 કલાકથી માંડીને 10 કલાક, પણ એવરેજ 8 કલાક પકડો. પણ પછી એનું તો ચાલતું હોય છે કે આમ કરવું પછી આમ કરવું પછી આમ કરવું પછી આમ કરવું. તો આત્મશાંતિ માટે એટલા કલાક આપવાનો, એટલી કલાક આપવાનું હું અપીલ કરતો નથી જેટલી બધી કલાક તમારે આપવી પડશે. તો તમે 10 કલાક 8 કલાક જો પેટ ભરવા માટે ડ્યુટી કરતા હોય, આપતા હોય આપતા હોય તો 8 કલાક માટે આત્મશાંતિ માટે 8 કલાક આપવી પડશે એમ કહેવાની જરૂર નથી. લાભ થાય એ કામનો વિકાસ સૌ કોઈ કરે છે, એનું ડેવલપમેન્ટ કરવા માટે સમજાવવું નથી પડતું. એમ આ વિષય પણ એવો જ છે. આ પત્રમાં કૃપાળુ દેવે જીવનની સૌથી મોટી સમસ્યા ઉપર વાત કરી છે. જીવનમાં નાની મોટી અનેક સમસ્યાઓ હોય છે પણ એ નાની મોટી સમસ્યામાં રોકાવું કે સૌથી મોટી સમસ્યામાં રોકાવું એનો વિવેક વિચાર આપણે કરવાનો છે. કે નાની નાની સમસ્યામાં રોકાવું કે મોટી સમસ્યામાં રોકાવું. જન્મ મરણનો પ્રોબ્લેમ મોટો છે કે અગવડ સગવડનો પ્રોબ્લેમ મોટો છે. વ્યવહારિક જીવનનો જે વિષય છે તો અગવડ સગવડનો છે. કોઈ મકાન સારું જોઈએ, મકાનની અંદર ફર્નિચર અને જરૂરિયાતના સાધનો બરાબર જોઈએ. એક મરણનું કારણ ઊભું થાય તો બધું પડી રહીએ, હોસ્પિટલાઇઝ થવું પડે, ડ્યુટી ધંધો પણ પડી રહીએ અને ઘર પણ ઘરના ઠેકાણા પડી રહીએ અને સગાવાલા પણ સગાવાલાના ઠેકાણા પડ્યા રહીએ અને હું પાર્ટીઓ બાર્ટીઓ વધારે થતી હોય છે એ બધું પડી રહીએ. ખાસ કરીને મહત્વ આપે છે તે બધા પ્રસંગોને, જે જે વાતોને, જે જે વસ્તુઓને એની મહત્તા છે એ બધી મહત્તા એકોર પડી ગઈ છે. અને બચવા માટે ફાંફા મારવામાં આવે છે, કોઈ બચી શકતું નથી. કેમ કે બચવાનો એ ઉપાય પણ બરાબર નથી. એટલા માટે તો એ સૌથી મોટી સમસ્યા છે एक मरण में तो अनंत जन्म मरण में ऐसी अनंत गुणी मोटी समस्या है। ये बात पहली अपना समझ में निश्चय में जो प्रसंगों ने जो बातों ने जो वस्तुओं ने जो महत्ता है ये बात जो महत्ता एक और पड़ी हुई है बचवा माटे फाफा मारवामां आवे छे कोई बची सकतो नथी केम के बचवानो ए उपाय पण बराबर नथी एटला माटे कोई सौथी मोटी समस्या छे एक मरण में तो अनंत जन्म मरण में एथी अनंत गुणी मोटी समस्या छे ए वात पहेली आपणा समझमां अने निश्चयमां बेसवी जोईए જ્યાં સુધી એ નિશ્ચય ન થાય તો આ મોટી સમસ્યા છે ત્યાં સુધી એ સમસ્યાને શોધવાનો કોઈ પ્રયત્ન પણ ન થાય એટલે એ વિષય ઉપર એમણે પ્રકાશ પાડ્યો છે કે જેને દોષથી મુક્ત થવાનો દુઃખથી મુક્ત થવાનો કે જન્મ મરણથી મુક્ત થવાનો જેની ઈચ્છા હોય ઈચ્છા એટલે ખરેખર ઈચ્છા ઉપર ઉપર ને નહીં એને બીજા બધા વિકલ્પો મૂકીને બધા વિકલ્પો એટલે શું કે ધર્મના ક્ષેત્રમાં ઉપાય તરીકે અનેક સાધનોની વાત ના પ્રકાર ચાલે છે કોઈ પૂજા ભક્તિ કરે છે ધર્મ સાધન તરીકે તો કોઈ યાત્રા કરે છે તો કોઈ દાન દે છે તો કોઈ વ્રત ઉપવાસ કરે છે જપ તપ કરે છે જપ જપે છે તો કોઈ શાસ્ત્રો વાંચે છે કોઈ માળા ફેરવે છે અનેક ઉપાયો જે છે એ અનેક પ્રકારના વિકલ્પો છે વિકલ્પો છે ઓલ્ટરનેટિવ વિકલ્પો એ અર્થમાં છે વિકલ્પો એટલે વિચાર એ અર્થમાં નથી બધા વિકલ્પો મૂકી દઈને એટલે બીજા બીજા સાધન કરવાના ઉપાયો મૂકી દઈને એમ કહેવું છે આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે એટલે કે આ એક વિકલ્પ એટલે એક જ ઉપાય સ્મરણમાં લેવા જેવો છે એક જ ઉપાય ઉપર ધ્યાન દેવા જેવું છે બહુ જ ઘણા ભાવના અનુભવના અંતે એમણે આ સત્યને શોધ્યું છે ઘણા ભાવના એટલા માટે કહું કે એ વાત કરવું હું ભૂલી ગયો છું કે 7 વર્ષની નાની ઉંમરે એમને સ્મરણ જ્ઞાન કર્યું સ્મરણ જ્ઞાન એ જૈન પરિભાષાનો શબ્દ છે શાસ્ત્રનો પણ પૂર્વભાવનું સ્મરણ 50 વર્ષના માણસને 40 વર્ષ પહેલા બાળપણમાં પોતે ક્યાં ગામમાં રમતો હતો ને ભણતો હતો એની સ્કૂલને બધું યાદ આવે એમ 10 વર્ષના માણસને 40 વર્ષ પહેલાનું સ્મરણ થાય તો એને પૂર્વભાવના 30 વર્ષ પહેલાની યાદદાસ્ત આવી કે ન આવે 80 વર્ષના માણસને 70 વર્ષ પહેલાનું સ્મરણ થઈ શકે કે ન થઈ શકે એ થઈ શકે તો 10 વર્ષના માણસને એથી પાછળ જાય તો આગલો ભાવ આવે આગળનો એમને એવું થયેલું 7 વર્ષની ઉંમરે એમને પૂર્વભાવનું સ્મરણ જે વિસ્મરણનો પડદો તો એ ખસી ગયો શું છે માણસ મરે છે અથવા કોઈ પણ પ્રાણી મરે છે ત્યારે બેશુદ્ધ અવસ્થામાં પ્રાણ છોડે છે વેદના ઘણી હોય તો પ્રાણ છૂટતી વખતે પ્રાણીઓને અને તેથી બેશુદ્ધિ આવી જાય છે બેશુદ્ધ અવસ્થામાં દેહ ત્યાગ કરે છે બધું ભૂલી જાય છે એ વખતે જ બધું ભૂલી જાય છે પછી બીજા ભાવમાં તો યાદ રહે છે એ જ ભાવમાં છેલ્લા મરતી વખતે બધું ભૂલી જાય એટલી વેદના હોય છે એ રીતે વિસ્મરણનો પડદો પડે છે એટલે આપણે ગયા ભાવમાં કેટલા સુખી દુઃખી હતા આજે જે જે કુટુંબ માટે હેરાન થઈએ છે, એવા કેટલા કુટુંબ માટે હેરાન થતા થતા અહીંયા આવ્યા છે, અને આજે કોઈ ઓળખતી નથી, અને કદાચ જાતે સ્મરણ જ્ઞાન થાય આપણને, એનું ઓળખાણ કરવા જોઈએ તો દંડા પડે, થાય નહીં એ રીતે કોઈ સ્વીકારે નહીં કે તમે અમારા દાદા હતા, એવું કોઈ નહીં સ્વીકારે. એટલે એ બધી કરેલી મહેનત ક્યાં સુધી કામમાં આવે છે, કેટલી વર વ્યર્થ જાય છે એ સમજી લેવા માટે એટલી વાત છે. એટલે આ ભાવમાં પણ દૂર વિચારીને મહેનત કરવા જેવી છે. ઠીક છે, કહેવાનો મતલબ એટલો છે કે આ એક દીર્ઘ દીર્ઘ દ્રષ્ટિનો વિચાર છે, શોર્ટ સાઈટેડ ન રહેવું જોઈએ, ટૂંકી દ્રષ્ટિએ વિચારવું ન જોઈએ. 150 વર્ષનું જ માત્ર જીવન છે એમ ન વિચારવું જોઈએ. એથી આગળ પણ કોઈ આપણું જીવન છે, આપણું અસ્તિત્વ છે, અને એની તૈયારી પણ કંઈક કરવી જોઈએ. અમેરિકા આવ્યા ત્યારે કેટલા દિવસ સુધી મુસાફરીની તૈયારી કરી છે? કેટલા દિવસ? તો અનંતકાળની મુસાફરી માટે કેટલી તૈયારી કરવી જોઈએ? ક્યાં હવાર પડશે, ક્યાં હાંસ પડશે, ક્યાં ભૂખ લાગશે, ક્યાં આરામ મળશે, ક્યાં આરામ નહીં મળે, તો લાંબી દ્રષ્ટિનો આ વિચાર છે, ટૂંકી દ્રષ્ટિવાળાનું કામ નથી. આજને આજ બધું ખર્ચી નાખવું હોય અને કાલ જોઈ જશે, એને વાત જુદી વાત. કાલનો વિચાર કરવાવાળા માટેની વાત છે કે અહીંથી શરીર છોડ્યા પછી ક્યાંય માસીબાનું ઘર નથી, એ નિરાંતે જઈને રહેશો. 84 લાખ એની આ જીવ જીવાત, અહીં પ્રાણીઓ, વનસ્પતિના જીવો, પાણીના જીવો, વાયુકાયના જીવો, બધે ખેતો ખર્ચ ભરેલા છે. એ બધા આપણા જેવા એક જાતિના જીવ છે. જાતિ એક છે, અવસ્થા બધાની જુદી જુદી છે, પોઝિશન બદલાયેલી છે, અને એ બધી રિઝલ્ટેડ પોઝિશન છે. અપરાધ અને દોષ કર્યા પછીની ઓરિયન્ટેડ પોઝિશન છે, પણ સમજવા જેવું છે, અને એટલા માટે એના વિજ્ઞાનમાં ઊંડું ઉતરવા જેવું છે. અને આમાં વર્ષો નથી લાગતા. જીનેશ્વર દેવના માર્ગની સગવડતા અને સુવિધા એટલી છે કે આમાં વર્ષો નથી દેવા પડતા. અહીંયા તો આપણે તો પેટ ભરવા માટે કેટલા વર્ષ ભણ્યા છીએ એ ભૂતકાળ વિચારીએ ત્યારે ખબર પડે કે ઓછામાં ઓછા 20 વર્ષ સુધી, વન જનરેશન પીરિયડ, માણસ ભણે ત્યારે પેટ ભરતો થાય છે. હજુ તો એની જિંદગી હજુ માણસ પેટી ઉકાળવામાં વાંધો નહીં આવે, પૈસાવાળો થઈ જાય તો નસીબની વાત છે, હોશિયારીની વાત નથી, પણ નસીબની વાત છે. તો પછી આમાં એટલો બધો ટાઈમ દેવાનો કોઈ શરત નથી. આપણા ગુરુએ જ્ઞાની હોય તો એમ કહ્યું કે જો તું એક લક્ષથી ને એક ધ્યાનથી ને એક લયથી જો જન્મમરણ ટાળવા માટે પ્રવૃત્તિ કર તો 6 મહિના બસ છે. 6 મહિના તો મેક્સિમમ પીરિયડ આપ્યો છે. કેટલા? 6 મહિના. શ્લોક છે સમયસારમાં, 6 મહિનાની અંદર મુક્તિ ભલે અહીંથી ન થાય પણ મુક્તિનું રિઝર્વેશન થઈ જાય. રિઝર્વેશન ટિકિટ આસમાં આવી જાય, બોર્ડિંગ પાસ. પછી કઈ ચિંતા કરવાની જરૂર નથી. બોર્ડિંગ પાસ હાથમાં આવ્યો એનો અર્થ કે તમે ટિકિટના પૈસા આપી દીધા, ખર્ચો કરી લીધો, હવે તો ખાલી તમારે મુસાફરી કરવાની જ બાકી. 6 મહિના આથી વધારે નહીં, એ તો વધુ બધું એ પહેલા કામ કરનારા માણસો હોય છે. પણ વધુ 6 મહિના છેટી સગવડ કહેવાય છે. છ વર્ષથી તો માણસને તકલીફ પડે એવી જિંદગી, આવડી મોટી જિંદગીમાં જો છ મહિનામાં મુક્તિનું રિઝર્વેશન મળતું હોય તો આટલું મોટું એચિવમેન્ટ માટે છ મહિના કોઈ મોટી વાત કહેવાય? બિલકુલ નથી. સમજ એટલી છે કે તમારું લક્ષ બીજે જવું ન જોઈએ. એક લક્ષથી, એક ધ્યાનથી, એકાગ્રતાથી કામ કરવું પડે એટલી વાત છે. જો કોઈ માણસને રસ પડે ને ત્યાં એકાગ્રતા આવે છે. ટીવીમાં પિક્ચર જોવે છે ને બધા કેવી એકાગ્રતા થઈ જાય, 3 કલાક ક્યાં ગયો, 2 કલાક ક્યાં ગયો ખબર ન પડે. આમ શું તો 5 મિનિટ આંખો નીચે બેસી જઈએ તો 56 વિચાર આવે એક મિનિટમાં. એકાગ્રતા એ કેવી છે ઉપરનો આવે છે. ટીવી જોવું હોય તો 2 કલાક એક જ ધ્યાન ગયા કરે. સસ્પેન્સ થ્રિલર હોય તો છૂટી જ ન હોય, પકડી રાખે. એટલે જ્યાં રસ પડે છે ત્યાં એકાગ્રતા થાય છે. અને રસ ઉપજવાનું એક જ કારણ છે, જો જીવને સુખ મળતું હોય તો એને રસ પડે. પિક્ચર જોવામાં સુખ સુખ થાય છે એવો એક કોન્સેપ્ટ છે એટલે ત્યાં રસ પડે છે. પછી મિસકોન્સેપ્ટ છે કે રાઈટ કોન્સેપ્ટ છે એની ચર્ચા પછી આપણે કરશું. પણ સાચો કે ખોટો સુખ મળવાનો કોન્સેપ્ટ હોય ત્યાં રસ પડે, એ સિવાય બીજી રસ ન પડે. અહીંયા પણ આપણી ચર્ચાનો, આપણા સ્વાધ્યાયનો સેન્ટર પોઈન્ટ એ છે કે શા માટે ધર્મ કરવો, સુખી થવાતું હોય તો કરવો નહીં ન કરવો, ધર્મમાં આગળ વધવું શું કરવા કે સુખી થવા માટે, દુઃખ મળતું હોય તો એટલા માટે દુઃખી ન થવું અને સુખી થવું. એવી જેને ઈચ્છા ઉત્પન્ન થઈ હોય એનો ઉપાય કરવાની જેને ઈચ્છા થઈ હોય એને સૌથી મોટી સમસ્યાનો પહેલા વિચાર કરવો. કઈ મોટી સમસ્યા છે? કે અનંતકાળથી મારા જીવનું પરિભ્રમણ એટલે જન્મ મરણ થયા છતાં તેનો નાશ કેમ થયો નથી, હજી કેમ ચાલુ છે? જન્મ છે નક્કી મરવાનો છે, પણ મરતી વખતે એ મરતા પહેલા જો તૈયારી કરી લીધી હોય તો નવો જન્મ ન થાય અને નિર્વાણ કે છે, મૃત્યુ નથી કહેતા. પછી આપણા તીર્થન કરો મોક્ષ પામ્યા ત્યારે નિર્વાણ ઉત્સવ થાય છે અને મૃત્યુ નથી કહેવાય. મૃત્યુ તો એને કહેવાય કે ફરીને જન્મ. એટલે એનો નાશ કેમ થયો નથી, મારા જન્મ મરણનો નાશ કેમ થયો નથી અને હું શું કરું તો થાય, શું કરવાથી એમ થાય, આ વાતને ચિંતા ઉત્પન્ન થવી જોઈએ. સૌથી પહેલા આ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના ચિંતના કરતા પણ આગળ વધીને દ્રઢ થઈને જીવ્યા વિના એનો ઉપાય ન મળે તો ઝૂરણા ઉત્પન્ન થાય, તડપણ વેદના ઉત્પન્ન થાય, માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી. એ પરિસ્થિતિ વિશે છે. નેસેસિટી ઇઝ ધી મધર ઓફ ઇન્વેન્શન. જ્યાં સુધી જરૂર ન લાગે ત્યાં સુધી એની શોધ થવાની નથી. આપણને પણ મરવું ન હોય ને જન્મ મરણમાં રખડવું ન હોય એવી જરૂરિયાત લાગે તેવી એની ચિંતા થાય, અને ચિંતા થાય તેવી એનો ઉપાય મળે ત્યાં સુધી ન મળે. આ એક પૂર્વ શરત છે આ વિષયની. અહીંથી ધાર્મિક જીવન યથાર્થ પ્રકારે શરૂ થવાની પરિસ્થિતિ ઊભી થાય છે. ધી ફર્સ્ટ સ્ટેજ ઓફ રિલિજિયસ લાઈફ. તમને તમારા જન્મ મરણની ચિંતા છે કે નહીં, આ રૂઢિગતપણે ઉપવાસ કરી લેવા આવે કે દાન દેવું હોય માળા ફરી મંદિરમાં દેરાસરમાં જઈને પૂજા ભક્તિ કરી લીધી એની વાત જુદી છે, પણ આપણા શાસ્ત્રો ના પાડે છે કે એક વાતમાં ધર્મ નથી. શું કહે છે? કોઈ માળા ફેરવવી એ કોઈ ધર્મ નથી, શાસ્ત્ર વાંચવું એ કોઈ ધર્મ નથી, ઉપવાસ કરવો એ કોઈ ધર્મ નથી, અને પૂજા કરવી એ કોઈ ધર્મ નથી. એ એક શુભ ભાવ છે જેનાથી માણસ પુણ્ય કમાય છે. ધર્મથી તો મુક્તિ મળે છે, ધર્મ જુદી વાત છે, પુણ્ય કમાવું એ જુદી વાત છે. વ્યવસ્થિત રીતે વાતને કહીએ તો જીવના ત્રણ જાતના પરિણામ થાય છે. એક અશુભ જેને લઈને પાપ બંધન થાય, એક શુભ જેને લઈને પુણ્ય બંધન થાય, અને એક શુદ્ધ વિતરાગી જેને લઈને મુક્ત થવાય. પાપ કરતા પુણ્યનું સ્તર ઊંચું છે, અને પુણ્ય ને પાપ બંને કરતા વિતરાગતાનું ને ધર્મનું સ્તર ઊંચું છે. હવે જો વેપાર જ કરવો હોય તો શાકભાજીનો શું કરવા કરવો, હીરાનો શા માટે ન કરવો, આટલો સવાલ. પરિણામ તો વેપાર છે. વેપારની અંદર તમારો સમય ને શક્તિ ખર્ચો થો, તો વધુમાં વધુ કમાણી થાય એવો વેપાર શા માટે ન કરવો, આટલી જ વાત છે. ધર્મના ક્ષેત્રમાં તમે કાંઈ ને કાંઈ તો કરવાના જ છો. કોઈ પણ મનુષ્ય ખ્રિસ્તને રવિવારે ઓલમાઇટી ગોળ કરવા જશે ત્યાં, અને મુસલમાન શુક્રવારે અલ્લાહ અકબર કરવા જશે. મનુષ્ય તો જવાનો છે, પશુ પક્ષી નથી જતા, બાકી મનુષ્ય તો જવાનો છે પોતાના સંપ્રદાય. એમ જો ખરેખર ધર્મના ક્ષેત્રમાં કઈ પ્રવૃત્તિ કરવી હોય તો પુણ્ય શા માટે કમાવું, શા માટે મુક્તિનો ઉપાય ન કરવો, બસ આટલી વાત. અને એ ઉપાય જયારે છે ત્યારે દુનિયાના લોકોને શોધવો પડે એવું છે. જૈનો ને ચીજ એના ઘરમાં છે, આટલી વાત અહીંયા આજને કહી જાઉં છું. લોકોને આજે કોઈ ક્રિશ્ચિયન હોય, કોઈ બૌદ્ધ હોય, કોઈ ઇસ્લામી હોય, કોઈ વૈષ્ણવ હોય, વેદાંતિ હોય, તો જન્મમરણનો જન્મમરણથી છૂટવાનો ઉપાય ક્યાં હશે ને કેવી રીતે છે એ ગોતવા જાય કે જિંદગી નીકળી જાય, કદાચ નહીં મળે. જૈનના ઘરમાં એ શાસ્ત્રોને પુસ્તકો પડ્યા છે, અને એ વાત સમજવા માટેની યોગ્ય વ્યક્તિઓ પણ છે. કારણ કે એટલું પુસ્તકથી ન પણ સમજાય બનવા જેવું છે. પારિભાષિક શબ્દો છે, વિષય અજાણ્યો છે, ઉપાય પણ અજાણ્યો છે. અને માદાએ ડૉક્ટર પાસે જવું એ સલાહ ભરેલું છે, પોતાની મળે દવા લઈએ એના કરતાં, તો પોતાની મળે મેડિકલ બુક વાંચીએ એના કરતાં. એટલે એમણે ધાર્મિક જીવનમાં પ્રવેશ કરવા માટે ઘણા ભાવના પરિશ્રમ અને અનુભવ પછી આ વાત લખી. એમાં પહેલું વચન અમૃત એમણે એવું લખ્યું. વચનને અમૃત એટલા માટે કહેવામાં આવે છે, અમૃત પીએ તે અજર અમર થઈ જાય, એમ એમના વચનો એવા છે કે જો આત્મામાં ઉતારવામાં આવે તો ચોક્કસ અમર થઈ જવાય, એ વાત ગેરંટી છે. તો પોતે તો થઈ જવાના છે, અને એના રસ્તે બતાવે એ રસ્તે ચાલે તો એ બીજા પણ થઈ જાય, એ સ્વાભાવિક સમજાય એવી વાત છે. એટલે અમે એ જે વાત કરી છે કે જેને જન્મ મરણથી કે દુઃખથી છૂટવાની ઈચ્છા થઈ હોય તેને ધર્મ સાધનના બધા વિકલ્પો હમણાં છોડી દેવા. હું કોઈ એમ કે તમે અમે ઉપવાસ કરીએ છીએ તમે મુકાવી દેવા માગો છો, અમે ભક્તિ કરીએ છીએ છોડાવી દેવા માગો છો, અમે દાન દઈએ છીએ છોડાવવા માગો છો, અમે હિંસા પાડીએ છીએ છોડાવી દેવા માગો છો, એમ નથી. સમય અને શક્તિનો ખર્ચ કરવો છે તો વ્યવસ્થિત કરો. કોઈ પણ કામનું મેનેજમેન્ટ તો હોય જ છે ને, વેપારમાં વેપારની ઇન્ડસ્ટ્રીમાં ઇન્ડસ્ટ્રી, અને ઘરમાં રોટલી કરવી હોય તો એની વ્યવસ્થા છે કે ઘઉં લાવો દળાવો લોટ પણ એને યોગ્ય ઝીણો હોવો જોઈએ, ગમે તે લોટ જાડો હોય તો ન થાય રોટલી. પછી એને જે પ્રોસેસ છે એ બધી પ્રોસેસ પહોંચ્યા પછી તાબડીમાં રોટલી પડે છે. એમને સીધા ઘઉં સીધા તાબડીમાં જતા નથી ત્યાં, એમ અવડું મોટું કામ છે. તો સંસારના બધા દુઃખો મટે અને સદાને માટે પૂરેપૂરું સુખ મળે, આટલું મોટું એચિવમેન્ટ હોય તો એ મોટા કામની વ્યવસ્થા છે. અને એ વ્યવસ્થિત રીતે જો કામ કરો તો જ એ કામ સફળ થાય, અવ્યવસ્થિત રીતે કામ કરો તો નિષ્ફળતા થાય. સમયને શક્તિ વધારામાં ખર્ચા, એટલા માટે એમણે જે વાત કરી છે એ ખાલી કહેવા ખાતર નથી, પણ આ કાર્યની વ્યવસ્થાનું પહેલું કદમ આ છે. એટલા માટે એમણે એ વાતની શરત મૂકી છે કે બધા વિકલ્પો મૂકી દઈને આ વાતને તમે અહીંથી શરૂ કરો. હું અહીંયા જે કામ કરવાનું છે એ પરિણામથી કામ કરવાનું છે, ભાવથી કામ કરવાનું છે. શરૂઆતમાં બીજું કાંઈ નથી. શરૂઆતમાં એમ નથી કહેવામાં આવતું કે તમે આટલા ડોલરનું દાન લ્યો તો તમને આ ટિકિટ મળે, એમ નથી વાત. મોક્ષની ટિકિટ લેવાની વાત છે ને, કે તમે આટલો ત્યાગ કરો. શું ઘર મકાન બાયડી છોકરા લઈને બેઠા છે, છોડી ગયો દીક્ષા લઈ ગયો તો તમે મોક્ષ પામો? સાચી એ રીતે નથી, શરૂઆત એ રીતે નથી. શરૂઆતમાં તમારે ભાવ બદલવાના છે અને તમારા નિર્ણયો કેટલા મિસકોન્સેપ્ટ છે એ મિથ્યા અભિપ્રાયો જઈને કશું શાસ્ત્રો એ બદલવાના હોય છે, અને એ બદલવાની આ પહેલી પ્રક્રિયા છે. દરેક પરિણામો દરેક ભાવો એ પાછળ ઘડી રાખેલા અભિપ્રાય પૂર્વક થતા હોય છે, તપાસી લેજો. કઈ ખાસ કરીને સુખ દુઃખના વિષયમાં જે જે પરિણામો થાય છે, જે જે ભાવો થાય છે, પછી ભલે તમે ખાલી અત્યારે બેઠા છો ને પગ ફેરવો છો, કલાક દોઢ કલાક થી પોણો સવારી બેઠા છીએ તો હવે થોડાક સરખા આગળ પાછળ પગ કરીએ, એમાં પણ એમ કરવાથી થોડું સુખ થશે એ અભિપ્રાય. નાનામાં નાના કામ પાછળ સુખ દુઃખનો અભિપ્રાય વિચારી રાખેલો છે, એ અભિપ્રાય ક્યાં સુધી ઠીક છે, યોગ્ય છે, એની પાછળનું વિજ્ઞાન શું છે, એની પાછળની ગણતરી એટલે ગણિત શું છે, એ બધું વિચારવા જેવો વિષય છે. એટલે એમણે એમ કહ્યું કે હમણાં બધું એકોર મૂકી દો. ધર્મ સાધનના બધા ઓલ્ટરનેટિવ એકોર મૂકી દો. એટલા માટે કહ્યું કે સમય અને શક્તિ મર્યાદિત છે, અને જો વ્યવસ્થિત તમે કામ વ્યવસ્થિત રીતે ન કરો અને અવ્યવસ્થિતપણે તમે કરો તો એથી તમારી મહેનત અને પરિશ્રમ નકામો જશે. એટલે બધા વિકલ્પો મૂકી દઈને પરિભ્રમણની ચિંતામાં આવવું જરૂરી છે. અત્યાર સુધી ન સૂઝ્યું હોય ને ચિંતા ન થઈ હોય એ સ્વાભાવિક છે, પણ જ્યારે એ વાત પર આપણું ધ્યાન જાય અને લક્ષ જાય ત્યારે એ ચિંતા આપોઆપ અને સહજ જ થવી શકે છે. માણસને દુબળા માણસને સોદા ચડ્યા હોય અને એને એમ થાય કે ના ના હવે કાંઈક વજન વધ્યું અને મોઢે ગોબા પડી ગયા હતા, હવે જરા ઠીક લાગે છે, રૂપાળું મજાનું મોઢું દેખાય છે, રોગને ન સમજે તો એની કિડની ફેલ થઈ છે અને ખબર ન હોય, મરી જાય. એને તાત્કાલિક ઉપાય કરવો જોઈએ. સોજા એવી ચીજ છે કે જાણે કઈ ઠીક થઈ ગયું, ઠીક નથી થઈ ગયું, બરોબર મોટી થઈ તો પછી સોજા એવો. એમ આ પુણ્યના જેટલા થથારા છે એને શાસ્ત્રોમાં સોજા કીધા છે. એનાથી બંધન છે ને, બંધનમાં રાજી થાય છે. ચાલો હું તમને એમ કહું, ભાઈ તમને સોનાની બીડી પહેરે મને જેલમાં લઈ જવા છે તો તમે રાજી થાવ કે નહીં? ઘોડાની બીડી નહીં પહેરાવી, સોનાની બીડી પહેરે મને જેલમાં લઈ જઈએ તો રાજી થાવ કે ન થાવ? ભાઈ બેડી બીડી સોનાની, પણ બેડી પહેરવાની છે ને, સોનાની હોય તો શું કામ ને મારે? પાપ છે, લોઢાની બેડીથી ભીમને બાંધે છે સંસારમાં, બંધન કરે છે કર્મનું. કોઈને છે સોનાની બેડીથી ભીમને બંધનમાં નાખે છે. બંને બેડી છે, અપરાધનું ફળ છે. નિરપરાધ દશા તો વિતરાગી દશા જીનેશ્વરનો માર્ગ છે. એવા એ લાઈન સાવી જુદી છે એને પાપથી. એટલે એમને એ માર્ગે ચડવા એ ઉપાય હાથમાં કેમ આવે એને ચિંતા કરો. તો ચિંતા જ ન થાય તો એ ઉપાય કોણ ગોતવાનો હોય, કોણ શોધવાનો? જરૂરિયાત વગર માણસ જરા પણ કાંઈ કરે એમ નથી. ઉપેક્ષા, પૂરેપૂરી ઉપેક્ષા છે. વગર જરૂરિયાતે પૂરેપૂરી ઉપેક્ષા છે. મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં પાડોશમાં કોણ રહે છે એનો કોઈ વિચાર નથી કરતો. કેમ ઉપેક્ષા કેમ કરે છે? તો અપેક્ષા નથી. અપેક્ષા હોય તો બરાબર ધ્યાન રાખે કોણ કોણ રહે છે, શું કરવા રહીએ છે, આપણે જરૂર પડે તો શું કરવું. એમ અહીંયા એક અપેક્ષા વૃત્તિ એમણે ઉત્પન્ન કરાવી છે કે જો તારે જન્મમરણથી છૂટવું હોય તો છૂટવાની અપેક્ષા ઉત્પન્ન થઈ છે. અને પૂરેપૂરી અપેક્ષા થઈ છે, પ્રમાણિકપણે એ તારી અપેક્ષા છે. જો પ્રમાણિકપણે હોય તો એની ચિંતા, એની વેદના, એની ઘૃણા આવ્યા વિના કરીએ નહીં. અને જ્યાં સુધી એમ નહીં થાય ત્યાં સુધી તમે છૂટવાની અપેક્ષા વૃત્તિ જ નથી થઈ તો છૂટવાનો ઉપાય તો કરવાનો કીધું, ક્યાંથી કરવાનો? કેમ કે બીજી પંચાયત ને બીજી ચિંતા અને બીજા કાર્યોમાંથી તો નવરો થવાનો નથી. તમે ઇન્ટરેસ્ટ લીધે છે એમાં નથી. એટલે આ એક વચના અમૃત શાળાનું સૂચન છે. આ એક એવી વાત એમણે કરી છે કે જો જન્મમરણથી મુક્ત થવાનો ઉપાય પ્રાપ્ત કરવો હોય તો પહેલા જન્મમરણની છૂટવાની ખરી ઈચ્છા થઈ શકે નહીં. કેમ કે ખરી જરૂરિયાત વાળાને આ માલ મળે છે, ખોટી જરૂરિયાત વાળાને આ માલ નથી મળતો, આ ઉપાય નથી મળતો. આ કેસ છે આનો. જન્મમરણની જે ચિંતના અને વેદના છે એનો ટેસ્ટિંગ પોઈન્ટ છે. ખરી ઈચ્છા એટલે શું છે? વેદનામાં આવે ને ઝઘડામાં આવે, નહીતર ખાલી વિકલ્પ પેલા કરે. જન્મમરણથી છૂટવું તો છે, મારે જન્મમરણથી છૂટવું જ છે. શું છૂટવા માટે? શાસ્ત્રોમાં ચાલો બીજી ક્રિયામાં ન જાય શું કરે? શાસ્ત્રોમાં છે, જેમ કે કૃપાળુ દેવે આ પત્રો લેખા છે આવી બાબતમાં. પોતે સ્પષ્ટ વાત કરી કે હું તો મુક્ત થવાનો છું, એકાદ ભાવ કરીને હું તો મુક્ત થવાનો છું. અને એ ટિકિટ મારા હાથમાં છે અને ગેરંટી ટિકિટ છે. બીજી કંપનીઓ તો ફેલ થાય પણ પેથન કરવી કંપની એટલે એમના ઉપર આપણે વિશ્વાસ રાખીએ એમની વાત ઉપર, તો એમ તો લાગે કે નહીં વાત તો બરાબર છે. તો હવે આપણે એમના એમનો ઉપદેશ વચનો વાંચી જઈએ તો એ ટિકિટ મળે કે ન મળે, એક વાર નહીં, બે વાર નહીં, પાંચ વાર નહીં, પચીસ વાર, એક વર્ષની, પચીસ વર્ષ, પચાસ વર્ષ, જેટલી જિંદગી હોય એમ નથી. ખાલી એમના વચનોનો સ્વાધ્યાય કરવો એમ નથી, એ કહે છે તેમ કરવું પડે, એ કહે છે તેમ આપણે કરવું જોઈએ. જ્યાં સુધી કહે તેમ ન કરીએ ત્યાં સુધી એ વાંચન સ્વાધ્યાય પણ સાર્થક થવાના નથી, નિરર્થક જવાના છે. તો એમને આ વાત કરી કે તું ગમે તે ધર્મ પાળતો હોય, ગમે તે સંપ્રદાયમાં હોય, મને એને વાંધો નથી, કાંઈ એમ કોઈ હરકત નથી. જે મળથી જે ઉપાયથી સંસાર મળ નાશ થાય, મળ નાશ થાય તે ઉપાય કરજે. સંસાર કહ્યો કે જન્મ મરણ કહ્યો, 15મા વર્ષે એ વાત અમે કરી છે, તો 24મા વર્ષના વચના અમૃતમાં આ વાત છે. તો એ વાત અમને 15મા વર્ષે કરી, જે રાહ છે એટલે જે ઉપાય છે, જન્મ મરણ અને સંસાર મળ નાશ થાય એ ઉપાય કરજે. તું સંપ્રદાય ગમે તે પાળતો, એની સાથે મારે કઈ લેવા દેવા નથી, કેમ કે એ તો પૂર્વ કર્મ અનુસાર સંપ્રદાયમાં જન્મ થાય છે. સત્ય ઉપાય તો એક જ પ્રકારનો છે કે જે અજ્ઞાન અને જે મિથ્યાત્વ છે જન્મ મરણ થાય છે, એ અજ્ઞાન એ મિથ્યાત્વ ટાળવું રહ્યું. માત્ર પાપ ટાળીને પુણ્ય કરો એથી કઈ મોક્ષ ન થાય, પણ જે મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન છે એનાથી જન્મ મરણ થાય છે. જન્મ મરણનું તો એ કારણ છે કે એ મટાડવા માટે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન જોઈએ, એની મુક્તિ થાય. તો એના માટે પહેલું પગથિયું એ છે, વેરી ફર્સ્ટ સ્ટેજ, કે તમને મુક્ત થવાની ચિંતા થઈ કે એની કેટલી થઈ, ખરી થઈ કે ખોટી થઈ. નહીં તો પ્રેમ કરે હવે શું કરવાનું, અમે અમારા આત્મકલ્યાણ માટે અને મુક્ત થવા માટે આવીએ છીએ. થોડીક વાત જાણતા હોય તો એમ કે નહીંતર બીજા તો પૂનમાં જાય છે, અમારે તો અમારે તકલીફ બહુ હતી એટલે ધર્મ હાંભર્યો કંઈક કરીએ. હમણાં નહોતા જતા, એ જતા આવતા થઈ ગયા, અમુક મુશ્કેલી આવી ગઈ, કાં કોઈને છોકરોના છોકરાઓ ન થતા હોય, કાં કોઈને ધન ન મળતું હોય, કાં કોઈને માંગી ન મળતી હોય, કાં પ્રતિકૂળતાઓને હટાવવા ને કાં અનુકૂળતાઓને પ્રાપ્ત કરવા, એ ધર્મનો ક્ષેત્ર નથી. એટલા માટે આ ધર્મ નથી. પણ એમ સમજાણું કે આત્મકલ્યાણ કરવું, જન્મ મરણનો નાશ કરવો, એટલા માટે આવીએ છીએ તો કતો એવું પડે, ખરી ચિંતા થઈ શકે નહીં. હવે એ વાત છે અમારે, અને ખરી ચિંતાની આ નિશાની છે કે આટલી મોટી લટકતી તરવાર માથે છે એની ફિકર ન થાય, એની ચિંતા ન થાય. એનો અર્થ કે તને બીજી ચિંતામાં આડે આનો ચિંતા કરવાનો તને અવસર નથી આવ્યો, વખત જ નથી આવ્યો. આ આત્માની ચિંતા છે, જન્મ મરણથી મુક્ત કરવા માટે આત્માની ચિંતા છે. દુનિયામાં ચિંતા વગરનો કોઈ જીવ જ નથી, આખી દુનિયાનો રેકોર્ડ છે ભગવાનના ઘરે. ભગવાનના જ્ઞાનમાં આખી દુનિયાના માણસોનો રેકોર્ડ છે કે દુનિયામાં કોઈ સંસારી જીવ ચિંતા વગરનો નથી, પણ બધાને અનાત્માની ચિંતા છે. કોની ચિંતા છે? જળની ચિંતા છે, પરમાણુની સંયોગની ચિંતા છે, જીવની શરીરની ચિંતા છે, શરીરની સગવડતાઓની ચિંતા છે, શરીરના સગાઓની ચિંતા છે, પણ પોતાના જીવની ચિંતા મારો હું થશે. ઘડીકમાં આંખ નીચા છે એને ખૂબ થઈને ત્યાં જાય છે, એનું એડ્રેસ કઈ મળવાનું નથી કોઈને, લાપત્તા. એટલો વંટોળ ચાલે છે દુનિયામાં, સાયક્લોન ચાલે છે, આ જન્મ મરણનું સાયક્લોન. એક સેકન્ડમાં અસંખ્ય જીવો મળે છે અને અસંખ્ય જીવો જન્મે છે અને ક્યાંના ક્યાં ફેંકાય છે, બધા વગર સાધને. આપણે જવું હોય તો તરફ ટ્રેનની ટિકિટ લેવી પડે ઇન્ડિયા પહોંચવા માટે. મરી જાય એને કાંઈ જરૂર નથી પડતી, એ શરીર આ મૂકી જાય છે. મિત્ર સાધન વગર મુસાફરી થાય ને ત્યાં એનો પુરાવો. અસંખ્ય યોજન દૂર જઈને જન્મે અને એક ફ્રેક્શન ઓફ ધી સેકન્ડ, એક સમયમાં, બે સમયમાં, ત્રણ સમયમાં, આટલી ગતિ એક પરમાણુ અને એક જીવ કરી શકે એવી ક્રિયાવતી નામની શક્તિ છે એકોર્ડિંગ ટુ સાયન્સ. પરમાણુનું સાયન્સ અને જીવનું વિજ્ઞાન એમ કહે છે કે એક સમયમાં, એટલે એક સેકન્ડના અસંખ્ય ભાગમાં, 14 બ્રહ્માંડમાં એક છેડેથી બીજા છેડે એક જીવને એક પરમાણુ જઈ શકે. આટલી ગતિ હજી કોઈ ભૌતિક વિજ્ઞાનમાં શોધ નથી થઈ કે તેના માટે શું મશીનરી ગોઠવાય, પણ આ તો જીવની પોતાની અને પરમાણુની પોતાની ક્રિયાવતી નામની શક્તિ છે. જેમ અનંત પરમાણુમાં આનંદ શક્તિ છે, એમ જીવમાં આનંદ શક્તિ છે અને આ શક્તિ બંનેમાં કોમન છે. અને ક્રિયાવતી નામની શક્તિ કઈ છે? કઈ શક્તિ કઈ છે? ક્રિયાવતી શક્તિ. એનાથી ગતિની ક્રિયા કરે છે. એટલે આ વિશ્વની અંદર જે જન્મ મરણનો વંટોળ ચાલે છે, સાયક્લોન ચાલે છે, અફડા તફડી આમથી આમ ને આમથી આમ ફેંકાય છે, એમાંથી બચવું હોય તો પણ એક ઉપાય છે, પણ દરકાર કરવી પડે અને પૂરેપૂરી દરકાર કરવી પડે. કન્ડિશન એ છે કે ચિંતના અને જોડનારની કન્ડિશન શું છે? દરકાર કરવી પડે એમ નહીં, પૂરેપૂરી દરકાર કરવી પડે. કેમ કે બહુ મોટું કામ છે આની અંદર. જ્યાં સુધી એટલી દરકાર ન જાગે ત્યાં સુધી એનો ઉપાય સૂજે એવું નથી. માર્ગની દિશાનું અલ્પ અંશે પણ ભાન થતું નથી એટલે સૂજ આવતી નથી. નીચે લખું છે, તમારે સઘળાએ રોજ શોધવાનું છે, ત્યાર પછી બીજું જાણવું શું કે બીજું કરવું શું તે સમજાય છે. એ પહેલા ખરેખર કોઈને સમજાતું નથી, સમજ્યા વગર બધા કરવા માંડી જાય છે. આ ટ્રેજેડી છે. કોઈ આ સાધન પકડ્યું, કોઈ આ સાધન પકડ્યું. શરીર બળ વધુ એ બળની શરીરની ક્રિયામાં લાગી ગયા. બુદ્ધિનું બળ વધુ એ શાસ્ત્ર વાંચવાની પુસ્તકને બધું વળી ગયા. અને ધન બળ વધુ એ દાન દેવાનું જાય. ચાલો અહીંયા આજ સુધી આવતા ભવે મળે છે એમ ગમે રીતે અંધશ્રદ્ધાથી પણ, અથવા એમાં જ ધર્મ માનવા લાગ્યા. તન મન અને ધન એ રીતે ઉપયોગ કરે છે લોકો, પણ અંધશ્રદ્ધાથી કરે છે એટલે એનું જે ફળ મળવું જોઈએ એ ફળ મળતું નથી. એક સમય શક્તિને વ્યવસ્થિત કરીને સમજીને એનો ઉપયોગ કરવામાં આવે તો એનું બહુ મોટું ફળ છે, નિર્વાણ પદ છે. સદાને માટે સુખ શાંતિ મળે, તમામ પ્રકારના દુઃખ અને ક્લેશથી મુક્ત થાય એનો કોઈ ઉપાય હોય તો આત્મજ્ઞાન કરવું જોઈએ છે, એ સિવાય કોઈ નથી. એટલે બીજું કરવું એ ત્યાર પછી સમજાશે એમ કહે છે. એમનો અનુભવ શું બોલે છે કે શું કરવા યોગ્ય છે અને શું નથી કરવા યોગ્ય, અથવા વ્યવસ્થિત રીતે શું પછી કરવું જોઈએ એ તમને પછી સમજાશે. એના બદલે આમ કોઈ વાત સમજ્યા વિના આપણે માંડી જેને તે કરવા, જેને જે ઠીક પડવી તન મન ધન છે એ રીતે, તો શક્તિને સમય ઝડપ પાછળ બીજું કાંઈ થવાનું નથી. એમ કૃપાળુદેવ નો અનુભવ બોલ્યા છે. આપણે તો એમને ચીંધેલા માર્ગે જાણવા માટે ચર્ચા કરી છે. આ વિષય ઉપર થોડી વિશેષ ચર્ચા આગળની વાત આવતીકાલના સાધ્યમાં નહીં.